કેટલા શાંતિથી બેઠા હતા, કેટલા સુંદર શાંતિથી બેઠા હતા બધા. ભગવાનનું સ્વરૂપ પણ શાંત સ્વરૂપ છે. ભગવાન સ્વયં શાંત સ્વરૂપ છે. તમે બધા પણ બેઠા હતા એ જ શાંતિમાં, એ જ શાંત સ્વરૂપમાં. બધાને એમ લાગે કે આ બાળકોમાં જ શાંત સ્વરૂપે ભગવાન આવીને બેસી ગયા છે, એટલે બધા જોવા ઉભા છે. જો તમને જેમ ધ્રુવ શાંતિથી નામ સ્મરણ કરતા એક પગે ઉભા, તો ભગવાનને સ્વયં આવવું પડ્યું ધ્રુવને જોવા માટે, ધ્રુવના દર્શન કરવા માટે. તમે પણ શાંત થઈને એકાગ્ર થઈને બેસો ને, તો આ બધા વડીલોને તમારા દર્શન કરવાની ઈચ્છા કે ચાલો નાના નાના બાળકો છે, ધ્યાનમાં બેસે છે, જપ કરે છે, આપણે એમના દર્શન કરવા જોઈએ. ભગવાનના દર્શન કરે એની સાથે ભક્તના પણ દર્શન, કેમ ડોંગરી મહારાજના દર્શન કરવા ના જઈએ, મોરારી બાપુના દર્શન કરવા, તો એ ભગવાનના ભક્તો નહીં. તો આપણે પણ એવા એકાગ્ર થઈએ તો આપણા પણ દર્શન કરવા માટે આવે. શાંતિથી એકાગ્ર થઈને બેઠા હતા આપણા જય મહારાજને પણ શાંતમ શ્રી સંતરામમ, શાંતમ શ્રી સંતરામમ, કે મહારાજ આપ પણ, જય મહારાજ આપ પણ શાંત સ્વરૂપ છો. જય મહારાજ શાંત સ્વરૂપ હોય અને જય મહારાજની ના સંતોની પ્રસાદીની જગ્યામાં જ્યારે આપણે ધ્યાનમાં બેઠા આવીએ, તો આપણા જય મહારાજ પણ શાંત સ્વરૂપને કોનામાં, શાંત સ્વરૂપ થઈને કોનામાં આવીને બેસે? બધામાં, તમારા બધામાં આવીને શાંતિથી બેસી જાય. તમારી જ મેતે તમને એવી રીતે શાંત બેસતા આવડે બેસ બતાવો છો. ચાલો, ના આવડ્યું તમે જાતે જ એવી રીતે ફરી શાંત બેસી જાવ જોઈએ. આપણો મેળો આવે છે, માસુ પૂનમ આવે છે. તમે જ્યાં આંખો બંધ કરીને, પલાઠી વાળીને, ટટ્ટાર બેસીને ઓમકારનો ધ્વનિ કરતા હતા ને, ત્યારે એ કોના જેવું દ્રશ્ય લાગતું હતું ખબર છે? આપણા જય મહારાજ માસુ પૂર્ણિમાને દિવસે સમાધિમાં બેઠા હતા, બસ એવું સ્વરૂપ તમારા બધાને લાગે. અને એ રીતે બેસો એટલે આપણે જે મારા સ્વરૂપ થઈ જવાય. ફરી જોવા છે, ચલો તમારામાં જય મહારાજ. મોટા મેળામાં પણ આપણા જય મહારાજ આવી રીતે શાંતિથી સમાધિમાં બેસે, એટલા મોટા મેળામાં પણ આપણા જય મહારાજ શાંતિથી આંખો બંધ કરી સત્તાર બેસી હાથ નીચાણ ઉપર મૂકી ઓમકારના ધ્વનિથી બિલકુલ શાંત બેસી જાય. એટલે લક્ષ્મણદાસ મહારાજ સ્તુતિમાં શું ગાયું? શાંતમ શ્રી સંતરામમ. બોલો,
शांतं श्री संतरामं
प्रणत जनमनो
इष्टदं
नित्यमीडे
इष्टदं
नित्यमीडे
शांतं श्री संतरामं
प्रणतजनमनो
इष्टदं नित्यमीडे।
શ્લોકની આ પંક્તિ આવતી વખતે બધાને મળે આવડવી જોઈએ, કેમ કે આપણે તો મેળો આવે છે, સમાધિનો દિવસ આવે છે, તો મહારાજના આ સ્વરૂપનો મંત્ર તો આપણને બધાને આવડી જ જવો જોઈએ।
શાંતમ શ્રી સંતરામ
પ્રણતજનમનો
નિષ્ટદમ
નિત્યમીડે
નિષ્ટદમ
નિત્યમીડે। તો આવું શાંત બેસતા જો આટલી નાની ઉંમરમાં આપણને આવડી જાય, આ બાજુ જોવાનું બધાય, આટલી નાની ઉંમરમાં આટલી સરસ રીતે જો આપણને શાંત બેસતા આવડે તો આપણે નાના રહ્યા ખરા પછી, ભલે ઉંમરમાં નાના આવીએ, શરીરમાં નાના આવીએ, પણ આવું સરસ કામ કરીએ તો આપણે પણ મોટા થઈ જઈએ। બોલો, મોટા થવું છે ને? તો જેને મોટા થવું હોય તો આવું સરસ રીતે શાંત બેસીને ધ્યાનમાં જે બેસે એ નાના હોય છતાં મોટા જ થઈ જાય। ધ્રુવ કેવડો હતો, કેવડો મોટો થઈ ગયો? પ્રહલાદ કેવડા હતા, પણ કેવા થઈ ગયા? મોટા। તો આપણે કેમ ના થવાય? હોય ને આપણાથી? જો ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા આ બધા 5-5 વર્ષના હતા, આપણે તો એના કરતા મોટા છીએ, તો આપણે એના જેવા થવાય? પણ શાંત બેસીને, ધ્યાનમાં બેસીને બધાને એ આવડવું જોઈએ કે આપણે તો મહારાજની ભક્તિ કરીએ છીએ અને એ મહારાજનું ધ્યાન કરીએ, મહારાજની ભક્તિ કરીએ અને મહારાજના જેવા થઈએ ધ્યાનમાં બેસીને, તો તમે બહુ સરસ રીતે ધ્યાનમાં બેસો છો અને માળા પણ સરસ કરતા આવડે છે। નાના નાના છતાંય માળા કેમ પકડવી, કયો મંત્ર બોલવો, માળાને કેમ ફેરવવી, તમને આવડે છે? બસ આપણને આ મળી ગયું આટલી નાની ઉંમરમાં, જ્યાં સુધી આપણો આપણા શરીરમાં શ્વાસ રહે ત્યાં સુધી આ તો યાદ રહેવાનું જ છે, માળા કેવી રીતે પકડાય, જપ કયો કરવાનો, કેવી રીતે થાય, કેવી રીતે બેસવાનું, બધું આવડે ને બધાને? કે ભૂલી જશો મોટા થશો? બહુ સરસ ચાલ। એક ભરવાડ હતો, એક હતો ભરવાડ, એની પાસે ઘણા બધા ઘેટા બકરા હતા, ઘણા બધા ઘેટા બકરા, ફરતો ચરાવે, કોઈ દિવસ જંગલમાં જાય, કોઈ વાર નદીમાં હોય, નદીએ હોય, કોઈ દિવસ પહાડોમાં હોય, પણ પોતાના ઘેટા બકરા ચરાવ્યા કરે કાયમ, એનું કામ જ એ, ધંધો જ એ, ઘેટા બકરા લઈને ફરવાનું, જીવવાનું લઈને ચરાવવાનું, નદી કિનારે ચરાવે, પાણી પાય, જંગલોમાં જાય એને ચરાવે, એને પાણી પાય, એવી રીતે પહાડોની અંદર ફરે। તો એક દિવસ એ પોતાને જંગલમાંથી નીકળેલો, બધા ઘેટાને એમને લઈને, તે રસ્તામાં વગડા જેવું હતું, જંગલ જેવું, પણ ત્યાં એક સરસ પથ્થર પડેલો અને આવડો મોટો પથ્થરો ખૂબ ચમકે, સરસ ચમકે, એટલે પહેલાં તો કંઈક હશે, હવે આનો શું છે આમાં? તો થોડો આગળ નીકળી ગયો. પછી એમ થયું કે ના, પથરો બહુ સરસ ચમકતો છે, લાવને લઈ લઉં અને કોઈને ત્યાં જઈશ, એકાદ રૂપિયો આપશે મને, કંઈક આપશે. એટલે પથરાને લઈને એક કાછિયા નીકળે, શાકભાજી કાછિયો કોને કહેવાય યાદ રાખજો. તો એની દુકાને જઈને કહ્યું, બોલ શું આપીશ? કહે છે કે તને કહે છે કે 5-6 શાક આપું. એટલે પેલાને એમ થયું, હું તો 1 જ રૂપિયો કહેતો હતો, ના તો 5-6 શાક આપવાનું કહે છે. એટલે એને રસ પડ્યો, ભરવાડને રસ પડી ગયો પથરામાં. પછી એક કરિયાણું વેચનાર હતો, એની દુકાને ગયો કે ભાઈ આ પથરો 10 રૂપિયા 15 રૂપિયા આપું. જો આ તો વધારે મળવાના છે, એથી વધારે રસ જાગ્યો એને. પછી એક સોની ત્યાં ગયો, સોનીએ કહ્યું હું તમને 100 રૂપિયા આપું, આ પથરો આપો. ભરવાડને તો ચોક્કસ આની અંદર કંઈક છે. પછી ઝવેરીને ત્યાં ગયો, ઝવેરીએ જોયું કે આ તો ભરવાડ છે અને આટલો સરસ પથરો છે, એની પાસે તો તને 10,000 રૂપિયા આપું. કેટલા? હવે ક્યાં પેલું 5-6 શાક અને ક્યાં 10,000 રૂપિયા? કેટલું આવે 10,000 રૂપિયા? કેટલું બધું શાક આવે, બહુ બધું. એટલે એને તો 10,000 રૂપિયાની વાત કરી, એટલે એ ઝવેરીએ તો લઈ લીધો. પણ ઝવેરીએ પછી 1,00,000 રૂપિયા વેચ્યો. કેટલામાં? 1,00,000. તો પેલો તો લઈને જતો રહ્યો ભરવાડ. તો પછી એને ખબર પડી, હા તો પૈસા તો આપી દીધા ને, બસ તો એ લઈ જતી રહી આપણી પાસે. તો એ ભરવાડને જેમ મળેલો પથરો આટલો બધો કિંમતી હતો, એવી જ રીતે આપણને જે આ મનુષ્ય જન્મ મળ્યો છે એટલો બધો કિંમતી છે, પણ આપણને ખબર પડતી નથી. આ મનુષ્ય શરીર આ જે મળ્યું છે એ તુને હીરા જન્મ ગવાયા, તુને હીરા જન્મ ગવાયા. આવો હીરા જેવો જન્મ મળ્યો છે અને એને તે રખડીને ફરી ખાઈને ટીવી જોઈને એમને બરબાદ કરી નાખ્યો કે એને પેલા શાકના બદલામાં આપી દે ને. એવી રીતે આપણે આપણા મનુષ્ય જન્મને વેડફી નાખીએ, વેડફાય ખરું તો શું કરવાનું? અત્યારે તમારે શું કરવાનું હોય? અત્યારે ટીવી જોવાનું, ક્રિકેટ રમવાનું, શું કરવાનું તમારે? આપણે ભણવાનું, ભણીને ખૂબ તેજસ્વી થવાનું, જે તેજસ્વી થઈ મોટા માણસ થઈને સુખી થવાનું, આ બધું કામ આપણું છે. જો તમે એમને એમ વેડફી ખાધું તમારો સમયનો, તમારું જીવન, તો તમે તમારી તમારા તમારા જીવનને તમે 10 રૂપિયામાં કે પેલા શાકભાજીમાં તમે ખતમ કરી નાખ્યું. પણ જો એને સમજતા જઈએ જેમ પેલો ભરવાડ એ પથરાને ચમકતા પથ્થરને સમજતો ગયો, એક દુકાનેથી બીજા વેપારી પાસે, બીજા પછી ત્રીજા વેપારી પાસે જેમ જેમ ગયો તેમ તેમ એને એ પથ્થરમાં રસ પડ્યો, એની કિંમત સમજાઈ, એમ આપણને પણ આપણા જીવનમાં રસ પડવો જોઈએ, આગળ વધીએ અને કોઈને પૂછે તેની કિંમત સમજાય, કેટલી કિંમત છે, જે કિંમત આંકવાળો જાય એની પાસે જઈએ તો કેટલી બધી કિંમત થઈ જાય, કેટલી બધી કિંમત થઈ જાય, થાય કે નહીં? બાયપાસ સર્જરી તો ઘણા બધાએ કરાવે છે ને. પણ ગઈકાલ પેપરમાં શું વાંચ્યું? હે, કોણ બાયપાસ સર્જરી કરવા, કોને કરવાની છે? કેમ એમનું નામ આટલું મોટું પેપર ઉપર ચડી ગયું મોટા અક્ષરથી? હા,
તો એવી જ રીતે બસ આપણા જીવનને સમજવું હોય તો એની કિંમત આંકવી હોય તો હંમેશા ઉત્સાહ રહેવો જોઈએ, જિજ્ઞાસા રહેવી જોઈએ. નહીં નહીં, મારા જીવનની હજુ કિંમત છે, હજુ વધારે કિંમત છે, હું નાનો નથી, હું માત્ર નપાસ થવા માટે નથી, બસ આટલું જ ભણીને કરવા માટે નહીં, હજુ કંઈ માત્ર ટીવી જોવા માટે નથી મારો મારો સમય, મારું જીવન એથી કંઈક વિશેષ છે. ટીવીમાં બબો તો જોઈને તમે શું કરશો, હા ઊભા થઈ ગયા, પણ એનાથી પણ આપણા જીવનથી આપણા શરીર આપણને ઘણું બધું મળવાનું છે એ તો ભૂલી જઈએ છીએ, અને ટીવીએ બેસીને લેસન કરવાનું ભૂલી જઈએ, વાંચવાનું ભૂલી જઈએ, અને ભૂલી ગયા. બીજે દિવસે સવારે સમય થયો ને સ્કૂલે જવાનો, પછી ત્યાં આગળ ટીચર કંઈક લેસન લાયા છો ના, પછી શું શું થાય, એવું જ થાય ને. એ માર કોને ખવડાયો, ટીવીએ. બોલો, ટીવી ટીવીનો માર ખવડાયો ખાશો. સમયનો ઉપયોગ કરીએ, સમયનો ઉપયોગ કરીએ. શું કે ટીવીને એક બાજુએ મૂકી દેવાનું, લેસન કરવાનું છે, વાંચવાનું છે, સમયનો સદુપયોગ. ભરવાડની માફક સમજતા જઈએ, પથ્થરને જેમ સમજતો ગયો, જેમ કિંમત વધતી ગઈ, એમ આપણે પણ આપણા જીવનને, આપણા આયુષ્યને, આપણા સમયને આપણે સમજતા છીએ કેટલો કિંમતી છે, કેટલું કિંમતી છે આપણું જીવન, એમ કરીશું તો આપણને 1,00,000 રૂપિયા જેવું, અરે 2,000,000,000 રૂપિયા કમાઈ શકીશું. આ જીવન છે, ભગવાનની ભક્તિ કરી શકીશું. એટલે સૌ ભણવામાં ધ્યાન આપજો, મોટા થવું છે, મહાન થવું છે, સુખી થવું છે. ભરવાડની માફક જીવનનું મૂલ્યાંકન કરતા ન આવડે તો કરાવતા શીખજો કે મારા જીવનનું મૂલ્ય કેટલું છે. શાકભાજીની દુકાને ગયો, આટલું આપવાનું કહ્યું. કરિયાણાની દુકાન ગયો, 20 રૂપિયા આપવાને ગયો, પણ જેમ જેમ એને સમજાવ્યું કે ના ના, મારા જીવનમાં કંઈક તથ્ય છે, હું કંઈક સારો થવાનો છું, મારી કિંમત છે, ભણો ઘણો, MBA થાવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાવ, ખવાય ને, ખૂબ આગળ વધો, ખૂબ સરસ ભણી શકો, તમે તમે ચમકશો 1,00,000 ના ઈરાની માફક. અને સમયનો સદુપયોગ કરજો, આપણું જીવન કિંમતી છે. સૌને જય મહારાજ.